તારીખ 25/2/1990 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 332
પ્રદાન કરીને જ્ઞાનને મુખ્ય કરીને એટલે અનુભવને વિષય જરા વધારે સમજવામાં સ્પષ્ટ થાય અથવા અનુભવની જે મુખ્ય પદ્ધતિ છે એ પ્રકારે એમના વર્ણન કરવામાં આવે છે. નામ લખવા એક વાત કરી છે કે આત્મા અનંતની વિશિષ્ટ છે. અનેક વિશેષણોથી આત્માનો નિર્દેશ કરવામાં આવે છે. અનિર્વચનીય એવો પદાર્થ, વચનાતીત એવો પદાર્થ, એનો કથનચિત વચનમાં સંકેત થાય છે અને તે તેના ગુણ વિશેષો દ્વારા કહેવાય છે. તે તમામ ગુણોમાં જેટલા ગુણો દ્વારા કહેવાય છે તે તમામ ગુણોમાં જ્ઞાયકથી કહેવો તે મુખ્ય પદ્ધતિ છે એ વાત કરી છે. એ સમય સાધનો ચાર કાઢીની વાત કરી છે. એ બધી પદ્ધતિમાં જ્ઞાયક મુખ્ય છે એવી વાત કરી છે. જ્ઞાયકની જે પદ્ધતિ છે એ મુખ્ય છે એ અહીંયા પણ જ્ઞાનને મુખ્ય કરીને કહે છે. મથાળા ઉપર જેટલી વાત છે ને આવી ચૈતન્ય ગાથામાં સમ્યક દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. હવે આ ગાથામાં જ્ઞાનને મુખ્ય કરીને કહે છે કે આ શુભ્નના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યક જ્ઞાન છે. જે જ્ઞાનમાં સ્વાનુભવ થાય, કેમ કે અનુભવ કરવાનું મુખ્ય કાર જ્ઞાનનું છે, જે જ્ઞાનમાં સ્વરૂપનો અનુભવ થાય, શુદ્ધના વિષય સ્વરૂપ એવા શુદ્ધાત્માનો પરમાત્માનો અનુભવ થાય એવી જે આત્માનુભૂતિ છે
બરોબર,
એને જ સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. જે જ્ઞાનમાં આ પ્રકારનો પોતાના સ્વરૂપનો વિષય ન હોય, જે જ્ઞાનને પોતાના જ સ્વરૂપનો વિષય પણ ન હોય તે જ્ઞાન સમ્યક નથી. આમ અનર્પિત નીકળે છે એમાંથી. અર્પિત જો આમ વાત છે કે શુદ્ધનયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ તે જ સમ્યક જ્ઞાન છે, તો અનર્પિત રીતે એમાંથી એ નીકળે છે કે જે જ્ઞાનમાં શુદ્ધનયના વિષય સ્વરૂપ પોતાના આત્માની અનુભૂતિ ન હોય તે જ્ઞાન મિથ્યા છે. તે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય નહીં. તે વિષયની આ ગાથા છે. ગાથાનો આ પ્રસ્તુત વિષય છે. જો પસદી અપાણ અભૂત પૂથમ અર્ણમ અવિશેષમ અપદેશ સંત મધ્યમ પસદી જીવ શાસન સર્વમ ગાથા
જે પુરુષ આત્મા અને અબધ સ્પષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણ થી નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જિનશાસન ને દેખે છે કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યરૂપ તેમજ અભ્યંતર જ્ઞાન રૂપ ભાવ કૃત વાળું છે. આચાર્ય મહારાજે અનુભૂતિ માં આખું જીન શાસન લીધું છે. એક અનુભૂતિ માં આખું જીન શાસન લીધું છે. જો અનુભૂતિ ચારે ગતિ માં સંભવિત છે, નરક ના નારથી ને પણ અનુભૂતિ થાય છે અને સંની પંચેન્દ્રિય તિર્યંચ ને પણ અનુભૂતિ થાય છે. નિગોદ થી માંડીને સિદ્ધ પર્યંત ના જીવમાં બધા પર્યાય નો જ અનુભવ થાય છે. જ્ઞાન ની પર્યાય માં જ્ઞાન નો જ અનુભવ થાય છે. ત્રિકાળી નો અનુભવ થાય છે એ પ્રશ્ન જ નથી, કેમ કે પર્યાય માં ત્રિકાળી આવતો નથી અને ત્રિકાળી માં અનુભવ પર્યાય નથી. શું છે ત્રિકાળી માં અનુભવ રૂપ પર્યાય નથી એટલે અનુભવ ત્રિકાળી માં થતો નથી, અને જ્યાં અનુભવ થાય છે એવી જે પર્યાય એમાં ત્રિકાળી આવતો નથી. ત્રિકાળી નો અનુભવ, ત્રિકાળી નો અનુભવ તેમ ગોખી રાખ્યું છે પણ એ કઈ આમાં કામ આવે હું નથી. એનો વિષય લક્ષ ત્યાં છે. ત્રિકાળી નો અનુભવ થાય તર્ક કરે, શાસ્ત્ર પાછી હોય તર્ક કરે કે શાસ્ત્ર માં તો ત્રિકાળી ના અનુભવ ની ચોખ્ખી વાત મેં વાંચી છે. પ્રદેશ ભેદ ની વાત ચોખ્ખી આવી ને કાલે, એમ ત્રિકાળી ના અનુભવ ની વાત ચોખ્ખી લખેલી વાંચી છે કે ત્રિકાળી નો જ અનુભવ થાય છે. પણ એનો અર્થ એમ છે કે જ્ઞાન નું લક્ષ ત્રિકાળી ઉપર છે. જેમ જ્ઞાન નું લક્ષ લાડવા પેંડા ઉપર હોય ત્યારે મને લાડવા પેંડા નો સ્વાદ ને એમ બોલવામાં આવે છે ને કહેવામાં આવે છે, એમ ખરેખર વસ્તુ સ્થિતિ નથી. છતાં માને તો તે મિથ્યા માન્યતા છે, એ માન્યતા સાચી નથી. એ તો પર વિષય છે. એમ સ્વ વિષયમાં પણ અંદર ને અંદર ની સૂક્ષ્મતા વિચારવામાં આવે તો પર્યાય નો જે અનુભવ ની મર્યાદા છે પર્યાય પર્યંત જ છે. પર્યાય થી આગળ જઈને સ્વદ્રવ પર્યંત પણ નથી, ત્રિકાળી પર્યંત પણ નથી. પછી પરદ્રવ નો તો સવાલ નથી રહેતો કે પરદ્રવ માં જાય છે. સ્વદ્રવ છે એ જે ત્રિકાળી સામર્થરૂપ વસ્તુ છે, શક્તિરૂપ વસ્તુ છે, એમાં વ્યક્તિ નથી અને વ્યક્તિ છે એમાં ત્રિકાળી શક્તિ નથી. આ બંને પોતપોતાના સ્વરૂપે કાયમ રહે છે. પહેલા એમ કરી ને કે જો અંદરો અંદર ના ભેદો ને સમજીએ તો અનુભવ ની મર્યાદા ક્યાં સુધી, ક્યાં એની પર્યાય સુધી. અનુભવ ની અથવા કોઈ પણ પર્યાય ની મર્યાદા પર્યાય સુધી છે અને ત્રિકાળી શક્તિ સુધી નથી. એક સમય ની પર્યાય માં જો ત્રિકાળી આવે તો એક સમય ની પર્યાય નો નાશ થતા ત્રિકાળી નો પણ નાશ થાય. તેથી ધ્યાન વિનશ્વર છે. ધ્યાન નો વિષય સ્વદ્રવ જે છે તે અવિનશ્વર છે. કે ભલે આત્માના ધ્યાન ની પર્યાય હોય અહીંયા આત્માના જ્ઞાન ની વાત ચાલે છે. ત્યાં ચારિત્ર ગુણ ની મુખ્યતાથી વાત ચાલે છે, અહીંયા જ્ઞાન ની મુખ્યતાથી વાત ચાલે છે.
બરોબર.
પણ આખર માં વાત તો પર્યાય ની છે. કોઈ પણ ગુણ ની પર્યાય હોય કે આત્માનું ધ્યાન હોય કે જે આત્મા સિવાય બીજાને વિષય કરવામાં સવાલ નથી, જેનો જે આત્મામાં સ્થિરતા રૂપ દશા છે એમ કહેવાય છે. જે સ્વરૂપ સ્વરૂપસ્થ દશા છે, સ્વરૂપ સ્થિરતા રૂપ જે પરિણામ છે, એ પરિણામ પણ વિનશ્વર છે અને આત્મા સ્વરૂપે અવિનશ્વર છે, વિનશ્વર નથી. જો બંને એક થાય, જો બંને એક હોય, તો એકનો નાશ થતા બંનેનો નાશ અવશ્યમ ભાવી થાય, થાય થાય ને થાય. એમ દીધું છે કે કેટલાક ભૂલ થી વેદન ને ગૌણ કરે છે, જે અનુભવ છે એને ગૌણ કરે છે. તો એમ કે છે કે અનુભવ જેટલો અનુભવ એટલી આત્મા છે. આ શુદ્ધ જ્ઞાન તે આત્મામાં પણ એમ જ કહેવું છે, જેટલો અનુભવ છે એટલો જ આત્મા છે. એક હું આપને બહુ બીજી એનો યુક્તિ આપી દઉં કે એ આપણી પાસે કે કોઈ પણ માણસ પાસે લાખો કરોડોની દોલત છે, અઢળક દોલત છે. હવે એમાં એ જેટલા પૈસાનો ઉપભોગ કરે છે એટલી જ એને કામની ચીજ છે. લક્ષ્મી એને વાપરી એટલી એની, બાકીની એની નહી કહેવાય શકે નઈ. હે, ઠીક. હવે એની ગૌણ કરે છે. જયારે કોઈ માણસ ઊંચામાં ઊંચી ચીજ ખરીદે છે, માનો કે એક માણસે 50 લાખનો હીરાનો હાર ખરીદ્યો, હવે એની પાસે અબજો ની દોલત છે, એમાં 50 લાખ કઈ નથી, કાન ખજુરાના ટાંગા જેટલા છે, 1000 ટાંગામાંથી 1 ટાંગો એનો, એમ 50 લાખ છે. એને એનો ઉપયોગ કર્યો, અબજો ની દોલત માંથી 50 લાખનો ઉપયોગ કર્યો. કેટલી કિંમત આપશે? ઘણી કિંમત આપશે. કેમ કે 50 લાખ ખર્ચવા વાળા કોઈ નથી. 50 લાખનો હીરાનો હાર લેવા વાળા આવા જુજ માણસો છે સંસારની અંદર. તો એની મહત્તા કેટલી ગણશે? ઘણી ગણશે. પહેરીને નીકળશે ત્યારે એમ નીકળશે કે મારા જેવો કોઈ નથી. જેને જ્યાં સર્વસ્વપણું માન્યું છે, એ ભલે એક ભાગ હોય એનો, પણ છતાં એ સર્વસ્વપણે ભોગવવામાં આવે છે. એમ અહીંયા પણ આત્માનુભવ છે, એમાં આત્મા જે શક્તિ સંપન્ન આત્મા છે, એમાં શક્તિ છે, એમાં તો અનંત શક્તિ છે, પણ એનો જે ઉપભોગ જે અનુભૂતિ દ્વારા થાય છે, એટલે એને લક્ષમાં લઈને અવલંબનમાં લઈને જે અનુભવની દશા પ્રગટે છે, એકાકાર દશા પ્રગટે છે, સદરસ દશા પ્રગટે છે, ખરેખર તો એ આત્મા છે. એટલો ત્યાં આત્મા છે, કેમ કે ઓલો તો રિઝર્વ રહી જાય છે, વિકારી છે તો રિઝર્વ જાય છે. આ ઉદ્ભોગમાં આવે છે, ઉદ્ભોગમાં આવે છે એટલે આત્મા છે, એટલો ત્યાં આશય છે. અને એવી એની જે પરિસ્થિતિ છે, એને એ પરિસ્થિતિને સમજીને એને ત્યાં એ અપેક્ષા એ ગૌણ ન કરાય. એ તો આપણે વાંચ્યું 545 બોલવાય છે ને, એને ગૌણ કરીશ તે નહીં ચાલે. પરમાગમ સારમાં એ તો આપણે વાંચ્યું. એમાં 11 ગાથા 15 ગાથા બે નું અનુસંધાન લીધું છે ગુરુદેવશ્રી. કે 11 ગાથામાં પર્યાય ને ગૌણ કરીને અભૂતાર્થ કહી દીધી, જાણે છે જ નહીં, એ સમ્યક દર્શનનો વિષય નથી અને સમ્યક દર્શન એની સત્તાને સ્વીકારતું નથી, માટે એ છે નહીં, અભૂતાર્થ છે. પણ ત્યાં આશય એટલો છે કે એનો આશ્રય કરવાનો નથી અને શાસ્ત્રકાર એનો આશ્રય કરાવવા માંગતા નથી. શ્રી ગુરુની આજ્ઞા ત્રિકાળીનો આશ્રય કરવાની છે અને પર્યાયનો આશ્રય કરવાની નથી. આમ હોવા છતાં પણ એક પળખું ધ્યાનમાં રાખવા જેવું છે એમ કે છે. પણ પર્યાય અહીં ગાથા 15 માં તો એમ કે છે, 15મી ગાથા ચાલે છે એનો અનુસંધાન, જેમાં અબુદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો, જેમાં અનુભવમાં આવ્યો તે મુખ્ય છે. એટલે તો જીન શાસન કીધું છે એને, એની મુખ્યતા કેટલી આપી?
જીન શાસન આખું.
કુંકુંડાચાર્ય કે છે કે જીન શાસન આખું છે. જેને અબુદ્ધ સ્પષ્ટ આત્માનો અનુભવ કર્યો તે પર્યાય પોતે જીન શાસન છે. આટલી અમે એની મહત્તા આપીએ છીએ. ભલે 11મી માં એને અભૂતાર્થ મેં કહ્યું, પણ 15મી માં અમે એને જીન શાસન કહીએ છીએ. હા, મારું જે દ્રવ્ય વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું લક્ષ્ય કરવું છે. એનું લક્ષ્ય કરતા પર્યાયમાં વિતરાગતા ઉપજી આવે છે. અને એ વિતરાગતા જે વેદનમાં આવે છે એ વેદનની પર્યાય મુખ્ય જ છે. વેદન અપેક્ષા એ તો એ મુખ્ય જ છે, કેમ કે ત્રિકાળીનું વેદન નથી. વેદનની અપેક્ષા જો લેવામાં આવે તો ત્રિકાળીનું વેદન થતું નથી, થઈ શકતું નથી. શક્તિમાં વેદન થવાનો પ્રશ્ન નથી, કેમ કે એ શક્તિરૂપ ભાવ છે. વેદન તો વ્યક્તિમાં થાય, શક્તિમાં કેવી રીતે થાય? દીવાસળીની ટોપકાની અગ્નિમાં એ અગ્નિ એવી છે કે કોઈને ન બાળે. ત્યાં ગેસ તેલના ડબ્બા એના ઉપર ઠાલવાની. કણિયો છે અગ્નિનો, વ્યક્ત કણિયો છે, ત્યાં પેટ્રોલનો છાંટો ન લેવાય નજીક. હું પણ આખા વાકના બચ્ચાને અને આખા બંડલને ગૃષને પેટ્રોલની ટાંકીમાં નાખી દો, ભૂલી ગયો, એમાંથી કાંઈ ન થાય, જરાય ભડકો ન થાય. કેમ કે એ શક્તિરૂપ અગ્નિ છે.
બરોબર,
શક્તિરૂપ છે. એની સ્થિતિ જે શક્તિરૂપ છે એમાં વેદન ન હોય. ભલે અનંત જ્ઞાન એમાં છે, અનંત સુખ એમાં છે, પણ સુખનું વેદન એમાં નથી, જ્ઞાનનું વેદન એમાં નથી. એ વાત તો સમજવી જોઈશે ને. તો જેમાં વેદન છે એ વેદનની જો અપેક્ષા લઈએ તો વેદન મુખ્ય છે. દ્રવ્ય વેદનમાં આવતું નથી છે, ધડાકાબંધ વાત છે કે નહીં? દ્રવ્ય વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે. એ વેદનની પર્યાય મારે મુખ્ય છે, મને વેદાય છે તે મને મુખ્ય છે. ગુરુદેવ તો એમ કે છે કે એ જીન શાસન છે. આ કુંકુંડાચાર્ય તો ગુરુ છે ને, તો એમ કે છે કે તું જીન શાસન, તેને તું ગુમ કરી નાખે નહીં ચાલે. ઠીક, તેનો ટોન કેવો આવ્યો છે? એ નહીં ચાલે એમ કે છે. એ તારું બધું ખોટું પડશે એમ કરવા જઈશ તો પાછું તારું બધું ખોટું પડશે. એ પ્રવચન સારમાં જ્યાં 20 બોલ ચાલ્યા છે ત્યાં 18-19 બોલ એવા ચાલ્યા છે કે જે સામાન્યને આત્મા કહ્યો છે અને ત્યાં પર્યાયને ગૌણ કરી છે. પણ એટલું કરીને જો 20મો બોલ ન કહ્યો હોત તો એ વાત અધૂરી રહેત. માટે એ જ અવ્યક્તનો એમણે એ અર્થ કર્યો. અર્થ એક જ શબ્દનો ચાલે છે, અવ્યક્ત નામના શબ્દનો અર્થ ચાલે છે, એમાંથી 20 બોલ કાઢ્યા છે. તો એમાં જે 18-19 બોલ કાઢ્યા એ સામાન્યના કાઢ્યા છે, અને વિશેષનો એને જ ઉલટાવીને કાઢ્યો છે. એમાંથી જ એ બોલ કાઢ્યો, અવ્યક્તનો જ અર્થ કર્યો છે પાછો, બીજા શબ્દનો અર્થ નથી કર્યો, ત્યાંથી જ અર્થ કર્યો છે. અવ્યક્ત શબ્દને ખબર નથી મારા કેટલા અર્થ થાય છે. સમયસારમાં એ જ ગાથા છે અને એ જ અવ્યક્ત શબ્દમાંથી 6 બોલ કાયદા છે. એ પદ્ધતિ વળી હાવ જુદી અપનાવી છે. એના કરતા પણ એના એ ટીકા કરતા પણ અમૃતચંદ્રાચાર્ય છે, અને આ 20 બોલ ના અર્થ કરનાર પણ અમૃતચંદ્રાચાર્ય છે. અલિંગ્રહણ અવ્યક્ત અલિંગ્રહણ નો અર્થ કાયદો, આમાં અવ્યક્ત નો છે ને એમાં અલિંગ્રહણ નો અર્થ કાયદો, પણ 2 ગાથાનો ભિન્ન ભિન્ન અર્થ કર્યો છે. એ આખી ગાથાના 36 બોલ કાઢ્યા છે, સમયસારમાં 36 અર્થ કર્યા છે. અને આમાં 20 કર્યા છે. વિજ્ઞાનનું એક કારણ એ છે કે શબ્દો મર્યાદિત છે, વસ્તુના ધર્મ અમર્યાદિત છે. શબ્દો છે એ અસંખ્યાત છે, સંખ્યાત અસંખ્યાત શબ્દો છે એમ લઈએ તો પણ ધર્મ અનંતા છે. એટલે એક જ શબ્દો દ્વારા અનેક ધર્મને કહેવું પડે એ પરિસ્થિતિ અનિવાર્ય છે. શબ્દ તેનો તે વાપરીને બીજા ધર્મને પણ કહેવું પડે તે પરિસ્થિતિ અનિવાર્ય છે. એટલે આનો આ જ અર્થ થાય એમ જો પકડ કરે તો એમાં શબ્દ ભલે જ પણ આવી જશે, બીજું કઈ થશે. પૂર્ણાનંદ નો નાથ જાણ્યો અને અનુભવમાં આવ્યો એ અનુભવ ગૌણ નહીં થાય. હું એ તો તને દ્રઢનું લક્ષ કરાવવા, આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરાવી હતી. પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે. હું ભલે દ્રઢનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે? એ પરિણામ અસ્થિરૂપ વેદાય, અસ્થિરૂપ વેદાય છે, તે ક્યાં જાય? હા, તો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ્ય છે તેનું લક્ષ્ય કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે. એ વેદન મને મુખ્ય છે, વેદનની અપેક્ષા એ પર્યાય મુખ્ય છે, અને ત્રિકાળી ગૌણ છે. એ ગૌણ શબ્દ ત્યાં મરાડમાં કહ્યું, ત્યાં ત્રિકાળી છે તે ગૌણ છે એમ વાત નહીં. અને આશ્રયની અપેક્ષા એ ત્રિકાળી મુખ્ય છે અને વેદનની પર્યાય ગૌણ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા છે, શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, એ જ આત્મા છે. વેદન માં આવતું જે સ્વાનુભવ જ્ઞાન એ આત્મા છે, તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. જે જ્ઞાનાનુભૂતિ છે તે જ આત્માનુભૂતિ છે, તો આગળનો સરસ છે. આત્માની અનુભૂતિ છે એ તો અપેક્ષા એ કહ્યું કે આત્માની અનુભૂતિ છે, આત્માનો આશ્રય ને લક્ષ્ય વર્તે છે તેથી, પણ ખરેખર તે જ જ્ઞાનની અનુભૂતિ છે. આત્માની અનુભૂતિ છે તે ખરેખર કોની અનુભૂતિ છે? એ જ્ઞાનની અનુભૂતિ છે. એમ જાણીને તથા આત્મામાં આત્માને નિષ્ફળ સ્થાપીને સદા સર્વતરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, દ્રવ્ય પર્યાયમાં જ્ઞાનઘન આત્માનો અનુભવ કરવો એમ કહે છે. એ વાત અહીંયા લીધી કે આત્માની અનુભૂતિ છે, જે જ્ઞાનની અનુભૂતિ છે. ત્યાં એમ કહ્યું કે આત્માની અનુભૂતિ છે તે જ્ઞાનની અનુભૂતિ છે, અહીંયા કહે છે કે જ્ઞાનની અનુભૂતિ છે તે જ આત્માની અનુભૂતિ છે. એમાં કોઈ બીજી અનુભૂતિ છે એમ લેવાની જરૂર, એ પર્યાયની અનુભૂતિ છે એમ ન લઈએ એમ કહે છે. આગળ તો આત્માનું જ્ઞાન એમ થાય, જે જ્ઞાનમાં શુદ્ધાત્મા જણાયો, વિષયરૂપ થયો, તેવા જ્ઞાનને આત્મજ્ઞાન કહે. પણ કદી એવો એનો અર્થ એમ થઈ શકે ખરો? આ પ્રશ્ન હવે ઉઠાવું છું કે જ્ઞાનને પોતાનું જ્ઞાન નથી ને આત્માનું જ્ઞાન છે, જ્ઞાનને જ્ઞાનનું જ્ઞાન નથી ને આત્માનું જ્ઞાન છે, એવો એનો અર્થ થઈ શકે? કેમ કરીશું, કેમ થઈ શકે? તો ખરેખર આત્મા એટલે પોતે, આત્મા એટલે જ્ઞાન પોતે. જ્ઞાનને જ્ઞાનનું જ્ઞાન તે આત્મજ્ઞાન નામ છે. જ્ઞાનને પોતાનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન તે આત્મજ્ઞાન. એટલે કે જ્ઞાન જ્ઞાનના અભેદ વેદનમાં રહે તે આત્મજ્ઞાન, તે જ્ઞાનાનુભૂતિ, તે આત્માનુભૂતિ આમ છે. વેદનથી લઈએ તો, લક્ષ્યથી લઈએ તો એનો વિષય આત્મા છે, તેથી એને શુદ્ધાત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, એને અનુભૂતિનું જ્ઞાન કહેવામાં આવે છે. આમ છે, સ્પષ્ટ થાય છે વિષય? પરમાત્માનું આત્માનું જે જ્ઞાન છે એને આત્મજ્ઞાન કહીએ છીએ. કેમ કે આવું જે જ્ઞાનનું જ્ઞાન ને વેદન એ પણ સ્વીકારી પરમાત્મા પદના સ્વ આશ્રય ભાવમાં જ વેદન સ્વસંવેદન રૂપ થાય છે અને બીજી રીતે સ્વસંવેદન રૂપ થતું નથી. કેમ થતું નથી કે જયારે સ્વલક્ષણ એટલે આત્મલક્ષણ ત્રિકાળીનું પરમાત્મા પદનું લક્ષ્ય નથી હોતું જ્ઞાનને, ત્યારે જ્ઞાનને પરલક્ષ હોય છે તેથી એને સ્વસંવેદન થતું નથી. સ્વસંવેદન ઉપજવાનો કાળ, સ્વસંવેદન એટલે જ્ઞાનને જ્ઞાનના વેદનવાનો વેદનનો કાળ અને સ્વ આશ્રયનો કાળ પરમાત્મા પદના આશ્રયનો કાળ બંને એક કાળ છે. એક કાળ હોવા ઉપરાંત એમ પણ કહી શકાય કે એ સ્વાશ્રય થયો એટલે અહીંયા સ્વસંવેદન થયું, જો સ્વાશ્રય ન થયો તો સ્વસંવેદન ન થાય. કેમ કે જ્યાં સુધી સ્વાશ્રય નહોતો થયો ત્યાં સુધી તે જ્ઞાનને પરાશ્રય પરનો આશ્રય વર્તતો હતો, પરનો આશ્રય વર્તતો હતો ત્યારે એને રાગ ઉપજતો હતો, વિભાવ ઉપજતો હતો અને વિભાવની આડસમાં જ્ઞાન તિરોભૂત થઈ જતું હતું. જ્ઞાન સૂર્ય ખુલ્લો થઈ ગયો, જ્ઞાન જ્ઞાન વેદન માં રહી ગયો એને અહીંયા જ્ઞાનાનુભૂતિ કહે છે, એને જ અહીંયા આત્માનુભૂતિ કહે છે. એ વિષય દુશ્મન છે મને દુઃખદાયક છે એવું જણાય છે ત્યારે એનાથી જીવ છૂટો પડવાનો વાસ્તવિક પ્રયાસ કરે છે. જેમ કોઈ વ્યક્તિ વિશેષમાં ઘણો સંબંધ ને ઘણો પ્રેમ હોય પણ એમ લાગે કે આ મોટો નુકસાનકારક છે, આ સંબંધ રાખવો એટલો મહાભયંકર નુકસાનનું કારણ છે, તો એના પ્રત્યેની આખી નજર બદલાઈ જાય છે. તેની તે વ્યક્તિ છે ને નજર આખી બદલાઈ જાય છે. તમારા ઘનિષ્ઠ મિત્ર હતા ને એ દુશ્મન છે, મિત્ર નથી પણ દુશ્મન છે. એમ આ જીવે રાગ પ્રત્યે ઘનિષ્ઠ પ્રેમ કર્યો છે. કેટલો ઘનિષ્ઠ પ્રેમ કર્યો છે કે અંતર તોડીને બે વચ્ચેનો ભેદ મટાડીને અભેદ થઈ ગયો એની સાથે. માણસ નથી કહેતા કે અમે હવે અભેદ થઈ ગયા છે, અમારી વચ્ચે કોઈ ભેદ નથી. ભેદ નથી એટલે ગણતરી નથી, અંતર નથી ભેદ નથી એટલે કોઈ ગણતરી નથી કે આમ કેમ બોલ્યા આમ કેમ વર્ત્યા. આમ પાર સંબંધ રાખવાને બદલે એકતા કરી નાખી છે. એ એનો ઘણો અનહદ પ્રેમ સૂચવે છે, અનહદ રુચિ સૂચવે છે. જ્યારે જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે ત્યારે રાગ જળ રૂપને ધારણ કરતો જણાય છે. ત્યારે રાગ ભાવ જળ રૂપ ધારણ કરીને પ્રવર્તી રહ્યો છે એમ જણાય છે. આચાર્ય મહારાજ કહે છે કે જ્ઞાન તો ચૈતન્ય રૂપ ધારણ કરતું પ્રવર્તે છે, રાગ તો પ્રત્યક્ષપણે જળ રૂપ ધારણ કરીને પ્રવર્તે છે. એવો એ બંનેનો અંતરંગમાં, આ શબ્દ વિશેષ અંતરંગમાં એનો અર્થ કરે છે રાજમલજી અનુભવ પ્રધાન દ્રષ્ટિથી, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે આવો અર્થ કર્યો છે. અંતર શબ્દનો અર્થ અંતરંગ થાય છે. અંતરંગમાં એટલે કેવી રીતે કે અંતરંગમાં સૂક્ષ્મ બે વચ્ચેનો જે સાથે હોવા છતાં ભિન્ન ભિન્ન પ્રકારે છે એવો જે સૂક્ષ્મપણે એનો ભેદ કરે છે, ભેદ સૂક્ષ્મ કરે છે એટલે સૂક્ષ્મપણે પણ એકતા રાખવા દેતો નથી. એમ શ્રીમદજી એ ગયું છે ને અપૂર્વ અવસર, ત્યાં એ વાત કરી છે કે સર્વ સંબંધ નું બંધન તીક્ષ્ણ છે. આવો શબ્દ વિચાર શું કરો મહત પુરુષ ને તંત્ર મોક્ષ માર્ગ માં પ્રવેશ કરી પોતાનો અનુભવ કરી રહ્યા છે, પરમાત્મ પદ સ્વરૂપે પોતાનો અનુભવ કરી રહ્યા છે, પણ સંતોષ નથી. મુનિદશાની ભાવના ભાવે છે. સાધકનું આ ચિહ્ન છે કે સધાયેલી અને સાધતી સધાતી જે સ્થિતિ, વર્તમાન સ્થિતિ જે સધાઈ ગઈ અને સધાઈ રહી છે, એના ઉપર એને સંતોષ નથી થતો. મુનિ હોય તો પણ એને એમ લાગે છે કે આ આત્માનો આનંદ અમૃત પીવાય છે, એ ધીમી ધારાએ પીવાય છે. મુનિની વાત લીધી ત્યાં તો જો મુનિને અંતરંગ અનુભવ છે, એની ધારા હજી ધીમી લાગે છે, એક સાથે આખો પૂર્ણ ધારાએ અનુભવ કરવો છે, એને મુનિદશાની ધારા પણ ધીમી લાગે છે, તો સંયમ દ્રષ્ટિનું તો કેટલી ધીમી લાગે. કેમ કે આખું જ્ઞાનમાં છે. સંયમ દર્શન થતા જઘન્યપણું, મધ્યમ ઉત્કૃષ્ટપણું મુનિદશા, શ્રાવક દશા ઉત્કૃષ્ટપણું, મુનિદશા મધ્યમ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટપણું અને પૂર્ણ દશા, એ બધું જ્ઞાનમાં આવે છે. સર્વોત્કૃષ્ટ દશા એટલે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એને વર્તમાન સધાયેલી સ્થિતિમાં સંતોષ નથી. એ ધીમી ધારા એ ચાલે છે ત્યારે એ ભાવના ભાવે છે કે ક્યારે અમે બધા જ સઘળાય સંબંધોનું બંધન છે. શેનું બંધન છે? રાગ બંધન છે. જીવને બંધનું લક્ષણ રાગ છે. કીધું 294 માં આત્માનું લક્ષણ ચૈતન્ય છે, મોક્ષનું લક્ષણ ચૈતન્ય છે અને બંધનું લક્ષણ રાગાદિ ભાવ. રાગ વડે આત્મા બંધાયેલો છે, ભાવથી પ્રતિબદ્ધપણાને પામે છે. તે પ્રતિબંધ તે વિશેષ કરીને બંધ તે સંબંધ છે. તે સંબંધને હું ક્યારે છોડીશ, કેટલો છોડીશ, તીક્ષ્ણપણે ક્યારે છોડીશ? એટલે સૂક્ષ્મ સંબંધ પણ મારે જોઈએ. અને જયારે ગુણી દશામાં આવે છે ત્યારે એ જ પરિસ્થિતિ છે. નજીકમાં નજીકના પરિવાર વાળા, પત્ની પુત્રાદી, માતા પિતા, ભાઈ બહેન, જે કોઈ જણાય છે, વંદના કરવા આવે ને, વંદન કરવા આવે ત્યારે જણાય છે જ્ઞાનમાં, તે મારા પણ જણાતા નથી. આ વંદન કરે છે તે મારા છે અને આ મારા નથી એમ જોવામાં આવતું. એટલે સૂક્ષ્મ પણ સંબંધ નથી રાખવો એવો જ્ઞાનના પોતાનો અનુભવ, જ્ઞાનનો પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવ, તેના દ્વારા દારૂણ એટલે ઉગ્રપણે, દારૂણ એટલે ઉગ્રપણે, વિદારણ એટલે ભેદ પાડવું. ઉગ્રપણે જે જુદું કરે છે રાગ ભાવને, ઉગ્રતાથી અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ દ્વારા ઉગ્રતાએ ઉગ્રતામાં આવીને જોરથી જે રાગથી ભિન્ન પડે છે એ પુરુષાર્થ છે. ત્યાં જોર છે તે સમ્યક પુરુષાર્થ છે. વિદારણ વડે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે એટલે વારંવાર ભેદ પાડવાના પ્રયત્નથી છ તરફથી વિભાગ કરીને પરિતઃ વિભાગમ કૃત્વા ચારે તરફથી સમસ્ત પ્રકારે જુદો પડીને ભિન્ન પડીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. આ સમ્યક જ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, ભવ ભ્રમણનું નાશક જ્ઞાન કહો, એનું આ નિર્મળ જ્ઞાન ઉદય પામ્યું છે. એ રીતે નિર્મળ જ્ઞાન ની પ્રશંસા કરી છે. સાથે રાગ કે હું એવો જરાય અનુભવ જ્ઞાન કરતું નથી, સૂક્ષ્મપણે પણ કરતું નથી એમ છે. જાગતા તો નહીં પણ સપનામાં પણ કરતો એવું જે ભેદ જ્ઞાન નું પરિણમન છે એ જ્ઞાન ના અનંત પ્રયત્ન ને પ્રસિદ્ધ કરે છે. એમાં અનંત પુરુષાર્થ ઉભો થયેલો છે, એમાં અનંત પુરુષાર્થ પ્રગટ થઈને પ્રવર્તી રહ્યો છે, એમાં પ્રસિદ્ધ થાય છે. શ્રીમદજી બોલ્યું છે, ભૂજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર કરે તો બહુ મોટો સમુદ્ર છે. તમે તો એક વિજ્ઞાન ઘન ના પુંજ માં સ્થિત છો એમ કે છે. કેવા છો તમે સત્પુરુષો? કે આત્મા જે વિજ્ઞાન ઘન છે, આનંદ ઘન છે જે આત્મા, એમાં તમે સ્થિત છો. બીજા બધાથી તમે રહીત છો, રાગાદી મલિનતાથી તમે રહીત છો. તમે આત્માના આનંદમાં, પ્રચુર આનંદમાં મસ્ત રહો. જ્ઞાન ને ચૂકેલો જીવ એટલે અજ્ઞાન, રાગ રૂપ પોતાને અનુભવે છે. અર્થાત જ્ઞાન ને રાગાદી બંને એક રૂપ જળ રૂપ ભાષે છે. ત્યાં જ્ઞાન પણ જળ જેવું થઈ ગયું, રાગ રૂપ થઈ ગયું ભાષે છે એટલે અનુભવાય છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન ને રાગાદી નો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી, તીવ્ર શબ્દ લીધો છે, અંતરંગમાં અનુભવના પ્રયાસમાં જ્ઞાન ને રાગાદી ને ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ એટલે પ્રયત્ન વારંવાર કરવાથી, અભ્યાસ એટલે વારંવાર કરવાનો પ્રકાર તેને અભ્યાસ કહેવામાં આવે છે. કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, જુદું પડીને જ્ઞાન પ્રગટ થાય છે. સંબંધ રહીત રાગાદી જ્ઞેયના સંબંધ રહીત જ્ઞાન પ્રગટ થાય છે, એવું શુદ્ધ જ્ઞાન અનુભવમાં આવે છે. એ શુદ્ધ જ્ઞાનનો, શુદ્ધ જ્ઞાન છે તે આત્માનો અવતાર છે, એ દ્રવ્યનો અવતાર છે. આગળ આવશે પરમાનુસારમાં શુદ્ધ જ્ઞાન છે તે દ્રવ્યનો અવતાર છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો છે. જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે, અનુભવ ગોચર થાય છે, ત્યારે એમ જણાય છે, એમ અનુભવાય છે કે જ્ઞાનનો સ્વભાવ એટલે મારો સ્વભાવ, આત્માનો સ્વભાવ માત્ર જાણવાનો જ છે. અને એ જ્ઞેયો ભલે પ્રતિબિંબિત થાય, મારા સ્વરૂપને જાણતો વેદતો હું મારામાં છું, કોઈની સાથે કોઈ પ્રકારનો મારે સંબંધ નથી. માત્ર જાણવું એટલે બીજો સંબંધ નહીં, કોઈ સંબંધ. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુલતારૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે, જ્ઞેયરૂપ જણાય છે, તે સર્વ પુદ્ગળ વિકાર છે અને જડ છે. તે જ્ઞાન સ્વરૂપ નહીં હોવાથી અને પુદ્ગળના પ્રકૃતિ સ્વભાવ સાથે એનો મેળવાળો સ્વભાવ જોઈને તેને પુદ્ગળ વિકારને જડમાં, જડ સ્વરૂપે જોવામાં આવે છે. જ્ઞાન ચૈતન્ય રૂપતા ધારણ કરતું જણાય છે, રાગ જળ રૂપ ને ધારણ કરેલો જણાય છે, એમ કે જળ ના રૂપ ને એને ધારણ કર્યું છે, તેથી તે જળ છે. જ્ઞાન ને રાગાદિક ના ભેદ નો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય. જ્ઞાન નો પણ સ્વાદ આવે છે જુદો, એમ કે છે. જ્ઞાન પોતા સ્વરૂપે હોવાથી જ્ઞાન નો અકષાય સ્વરૂપ, નિર્મળ પવિત્ર ચૈતન્ય ના આસ્વાદ રૂપ સ્વાદ આવે છે, આનંદ ના આસ્વાદ રૂપ સ્વાદ આવે છે. કષાય ની કલુષતા નો સ્વાદ જ્ઞાન ને નથી, એમ જુદો સ્વાદ આવે છે. કષાય ની કલુષતા છે એ આત્માના સ્વરૂપ ની ચીજ નથી, તેથી એને ગૌણ કરતા એને નૈવતપણે અનુભવમાં લેવામાં આવે છે. એના અનુભવ નથી પણ મારા પણ નહીં, અનુભવની ચીજ હોવા છતાં મારા પણ નહીં. સ્વામિત્વ છૂટવું શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સરસ ત્યાગની પરિભાષા કરી છે. ત્યાગ કોને કહેવો? કે જ્ઞાનના રાગના અધ્યાસના ત્યાગને શ્રી જીન ત્યાગ કહે છે. જૈનેન્દ્ર દેવ ના મતમાં, જીન મતમાં તો ત્યાગ ને આ રીતે કહ્યો છે, ભગવાન નું નામ નહીં કહ્યું. જ્ઞાનના રાગના અભ્યાસને શ્રીજીન ત્યાગ કહે છે, આટલા શબ્દો લખ્યા છે. એટલે જે અજ્ઞાનપણે રાગ તે હું એમ અભ્યાસ થાય છે, અભ્યાસ થવો એટલે પોતાપણાની ભ્રાંતિ થવી, રાગ તે હું એમ પોતામાં ભ્રાંતિગતપણે અનુભવ થાય છે, એવો અભ્યાસરૂપ ભ્રાંતિનો ત્યાગ થઈ જવો. અને જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાનમય પણ અનુભવ ગોચર થવો, અને રાગ જળ છે હું નથી પણ જળ જેવો જળ છે એમ અનુભવ થવો, એવો જે અભ્યાસનો ત્યાગ થવો એને ત્યાગ કહે છે. આ મૂળ ત્યાગ થયા વિના બાકીના બધા ત્યાગ એ મિથ્યા ત્યાગ છે, બાળ ત્યાગ છે. મોટી આમ જ્ઞાન ને રાગાદિક ના ભેદ નો સ્વાદ આવે છે, અર્થાત અનુભવ થાય છે. બંને જુદા સ્વાદ વાળા છે એવો અનુભવ થાય છે, તેથી સહજપણે રાગાદિ થી ઉપેક્ષિત થવાય છે. રાગ ની કલુષતા અને દુઃખ ભાવ થી આત્માના આનંદ અમૃતના સ્વાદમાં પડેલા જીવો તે રાગ પ્રત્યે પ્રેમ કરતા નથી, રાગની રુચિ કરતા નથી, રાગની અપેક્ષા કરતા નથી. રાગથી ઉપેક્ષિત થઈને, રાગથી ઉદાસ થઈને રાગ તરફ રાગને પીઠ દે છે, રાગ તરફથી પોતાનું મોઢું ફેરવે છે, સ્વરૂપની સન્મુખ થાય છે અને પોતાની વિતરાગતા અને પવિત્રતાની વૃદ્ધિ કરે છે. જયારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. ભેદ જ્ઞાન થયું એની સાબિતી શું, એનો પુરાવો શું, એની ખાતરી શું? જીવને ધર્મ થયો એની ખાતરી શું? કે આત્માનો આનંદ પ્રગટે એ એનો પુરાવો છે, એની સાબિતી છે. કે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. આત્માનંદની નિર્વિકલ્પ નિર્વિકારી આનંદની દિશા પ્રગટે તે ધર્મનું મુખ્ય લક્ષણ છે. એગંત સુહી મુનિ વિતરાગી, એમ કહ્યું. મુનિ દુખી નથી કે ઉઘાડે પગે હાલે છે, ઉના પાણી પીએ છે, માટે એ દુઃખ નહીતર તો એ સુખ દુઃખ ને વેજા વિના રહે નહીં. જો એ આત્માના આનંદને ન વિદે જીવ તો સુખ દુઃખ ને વિદ્યા વિના બહારની અનુકૂળતા પ્રતિકૂળતા ને વિકૃત ભાવે વિદ્યા વિના રહે ને, કેમ કે રૂદવું એનો સ્વભાવ છે. રાગ ના મૂળ છે એ પર્યાય થી નીચે દ્રવ્ય માં જઈ શકતા નથી, એટલે ફળ ફૂલ જ એવા થાય છે કે અમુક જ ટાઈમ રહીએ પછી ખલાસ, એ મૂળ માંથી જે જાડવું ખલાસ થઈ જાય એનું આયુષ્ય જેટલું હોય. એમ રાગ નું આયુષ છે એ એક સમય નું છે. સર્વ જીવોને રાગ નું આયુષ કેટલું છે? કોઈ જીવને રાગ નું આયુષ બે સમય નથી. આ મિથ્યાત અનાદિ છે તો એ મિથ્યાત અને અજ્ઞાન નું આયુષ પણ સમય 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 પ્રત્યેક સમયે નવો નવો પેદા થાય છે, એથી વધારે કોઈ નથી. ત્રિકાળી આગળ એનો હિસાબ હું પણ જ્યાં એ ત્રિકાળી તત્વ છે, અનંત શક્તિ ભરપૂર, અનંત શક્તિ સભર, અને આ એક સમયનો પરાશ્રિત રાગ ભાવ છે, પરાશ્રિત અજ્ઞાન ભાવ છે, પરાશ્રિત મિથ્યાત ભાવ છે, એની શક્તિ શું એની પાસે? પોતાના સ્વરૂપને જાણ્યા વિના હારી ગયો છે કે આ રાગ ને આ મિથ્યાત છૂટતા નથી ને ટાયા ટળતા નથી ને હેરાન 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 કર્યા છે, સમજી ગયો છે. એટલે એને કર્મ નો ઉદય ક્યારે ન હોય સંસારી જીવને? કે આઠે કર્મ નો ઉદય એને નિરંતર વર્તે છે. જ્ઞાનાવરણી દર્શનાવરણી વેદની નામ આયુષની ગોત્ર આ આઠે કર્મ નો ઉદય સંસારી જીવને નિરંતર વર્તે છે. એક વિગ્રહ ગતિમાં આયુષ કર્મ નો ઉદય નથી ગણાતો, એ તો અપવાદની વાત છે, કહેવાની જરૂર હોય. બાકી આઠે કર્મ નો ઉદય સર્વ જીવને નિરંતર વર્તે છે. તો બધાને અજ્ઞાન ને રાગ કરવા જ પડે એમ થઈ ગયા, એવું નથી. સમ્ય જ્ઞાન થતા, વેદ જ્ઞાન થતા કર્મના ઉદય હોય છે, એનાથી જીવ ભિન્ન ભાવે પરિણમે છે કે આ ઉદય તે હું નથી, ઉદય તે મારો નથી, ને ઉદય સાથે મારે કઈ સંબંધ નથી, એમ ભાવે જુદો પડતો જાય છે. તેમ દ્રવ્ય પણ જુદો પડતો જાય છે, એને બંધન પણ તૂટતા જાય છે. ભાવ બંધન તૂટે છે એના નિમિત્તે દ્રવ્ય બંધન તૂટે છે. ભાવ બંધન કરે છે એ ત્યારે જેમ દ્રવ્ય બંધન થાય છે તેમ ભાવ બંધન તૂટે છે, તેમ દ્રવ્ય બંધન તૂટે છે. ભાવ બંધન તો તૂટે છે, પોતાના સ્વયંના પુરુષાર્થનો અધિકાર છે, એ પોતાના પુરુષાર્થ પોતાના અધિકારની એ વાત છે. એમાં કોઈ એને પરાધીન કરે એ વસ્તુના સ્વરૂપમાં, આ હું સ્વતંત્રપણું જીવનું જ્ઞાનીઓ સમજાવે છે. ભાઈ તારું સ્વકાર કરવા, નિષ્કાર કરવા, સદાય સ્વતંત્ર છું, સ્વરૂપ છું, ને કદી રાગાદી રૂપ નથી, કદી થયો નહોતો, થતો નથી અને થઈશ નહીં. એમ રાગાદી નો નિષેધ, ત્રણેય કાળના રાગાદી નો નિષેધ થતા રાગ નો ક્ષય થાય છે. રાગ ને ત્યારથી ક્ષય રોગ લાગુ પડે છે. એ રાગ ઘસાતો ઘસાતો ક્ષય પામતો સર્વથા અભાવપણા ને આવે.
આજ અર્થનું કયો કાવ્ય કહે છે અને વેદ વિજ્ઞાનનો વિષય કયો, ભગવાન કુંજુંબાચાર્ય સૂત્રમાં કયો, અમૃત ચંદ્રાચાર્ય એમને કાઠ કરતા કરતા આ પદ રચે છે. ગદીમાંથી સદીમાં આવે છે, વિશેષ રસનો આવિર્ભાવ થયો છે. ચૈદુક્તિમ જડરૂપતામ છે દરિતો કૃત્વાવિભાગમ ગયો અંતર બારણ બારણ એન કરિતો જ્ઞાનસ્ય રાગસ્ય
જ્ઞાનમ દેતિ નિર્મલમિદમ નવદર્ગમ અભ્યાસિતાઃ શુદ્ધ જ્ઞાન ગણોગમ એકમજ્ઞા સંતોર્યતિ અચ્યુતાઃ. ચૈવૃત્યમ જડરૂપતાં ચ ભજતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ. ચૈવૃતતા એટલે ચૈતન્ય રૂપતા ભરતો જ્ઞાન, અને જડરૂપતા ભરતો રાગ, એ બંનેનો અંતરંગમાં બારણ ઉબારણ વડે એટલે કે ભેદ પાડવા જ્ઞાન ચૈતન્ય રૂપ ને ધારણ કરનારું છે, ધારણ કરતું છે, ચાલુ ચાલુ વર્તમાન કાળ વર્તમાનમાં ધારણ કરતું જ્ઞાન છે, સુદૃઢતા ને ધરતું એ જ્ઞાન છે, એ ચૈતન્ય રૂપ ને ધરતું પ્રવર્તે છે. જ્ઞાન છે તે સુદૃઢ ને ચૈતન્ય રૂપ ને ધરતું ધારણ કરતું પ્રવર્તે છે, અને રાગ છે એ જળ રૂપ ને ધારણ કરતો પ્રવર્તે છે. આમ કે છે આ જીવે રાગ ઉપર ઘણી પ્રીતિ રાખી છે. રાગ નો અત્યંત પ્રેમ એટલો તીવ્ર છે કે રાગ ઉત્પન્ન થતા રાગ સાથેની એકત્ર બુદ્ધિ સહિતનું પરિણમન થઈ ગયું છે. એના રાગના અનહદ અનંત પ્રેમ નું સૂચક છે. તે રાગ પ્રીતિ છે. એના રાગની એકત્વ બુદ્ધિ રાગની અનંત રૂચિને પ્રસિદ્ધ કરે છે. અથવા જેને રાગની અનંત રૂચિ છે તેને રાગની એકત્વ બુદ્ધિ છે, જેને રાગની એકત્વ બુદ્ધિ છે તેને રાગની અનંત રૂચિ છે. રાગ જ્ઞાનમાં વિવેક દ્વારા જયારે પણ જણાય છે કે આ મહાન નુકસાન કરશે. આત્માનો આ મોટો દુશ્મન છે, મારો આ મોટો દુશ્મન છે, મને દુઃખદાયક છે એવું જણાય છે ત્યારે એનાથી જીવ છૂટો કરવાનો વાસ્તવિક પ્રયાસ કરે છે. પ્રેમ કોઈ વ્યક્તિ વિશેષ નથી,